થી વનને બહાર વાળી શક્તિ કર્યા. જેને બાર કરવી તે પુરુષને જન્મે. આવા જે વિષયો છે, જે જ્ઞાની પરમાત્મા છે, કોઈ નથી, એવા એ બધાને જન્મે છે. નર હોય કે નારી હોય, પણ એને જન્મે છે.
કામનું સ્વરૂપ, કામનું સ્વરૂપ એ અગ્નિ જેવું છે. એ શેમાંથી પ્રગટે છે? વિષયો. પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે, એ વિષયો તરફ જીવની લોલુપ્તતા છે, અથવા ઇન્દ્રિયો સાથેનું એનું મમત્વ છે, તો એની આસક્તિ છે. તો એ કામ પ્રગટે છે, એનું મૂળ છે એ વૃક્ષ, એટલે વિષયરૂપી વૃક્ષ. અને એ યુવાનીને, શક્તિને, તેજને, ઓજને ભણી નાખે છે. એનો ચારો શું છે? અગ્નિ પ્રગટે તો પેલા ઘાસને ખતમ કરે. વૃક્ષને હજુ ખતમ થતા વાર લાગે, પણ ઘાસચારો, સૂકું ઘાસ, એ તો બધું જમીન ઉપરથી સમાપ્ત થઈ જાય છે. અને ત્રણેય લોકરૂપી વનને બાળવાની શક્તિ ધરાવે છે. આ દાવાનળ એટલો બધો પ્રગટ છે કે પ્રચંડ છે કે ત્રણેય લોકને બાળવાની એનામાં શક્તિ છે. ત્યાં એ કહે છે કે આવો અગ્નિ જેને બાળતો નથી એ પુરુષને અને એ સ્ત્રીને ધન્ય છે. ક્યાં કહ્યું કૃપાળુ દેવ? એમાં તો કહ્યું છે, પણ મહામોહરૂપી ભયંકર કામ એનાથી જે મુંજાતા નથી તે મહાત્માઓને, એમાં કઈ શબ્દ પ્રયોગ છે, ઇન્દ્રિયોની, અપસ્વર્ગની અપ્સરાઓ, કે બધા જો આવે, આવું મોહનું અકલ્પ્ય સ્વરૂપ સામે આવે તો પણ જે કામથી મુંજાતા નથી તે મહાત્માઓને નમસ્કાર. કૃપાળ દેવે બહુ સરસ વાક્ય ત્યાં મૂક્યું છે. ભૂલી ગયા તમે? પુનિતાબેન, ચાલે, વારંવાર આવા આવે ને ત્યારે પાછા એ રિફર કરવાનું, જ્યારે પ્રસંગ આવે ને ત્યારે વાંચવાનું, એટલે બરોબર સ્મરણમાં બેસી જાય. 117 પૂર્વ, 118 ઈલાબેન.
જે રાત પતી ગઈ તે પાછી આવવાની નથી. અધર્મ આચરનારનો સમય વ્યર્થ હોય છે. એટલે મનુષ્ય બહુ જે મળ્યો છે ધર્મ કરવા માટે, એટલે જે એને જો, એટલે સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહીં એમ ધર્મ આચરવો.
કાળનું સ્વરૂપ શું આપ્યું છે? જે જાય તે
પાછો આવવાનું છે,
જે જાય તે જાય જ છે. બહુ સમજી લેવાનું કે ગઈ સંપત સાંપડે, કદાચ ધન લૂંટાઈ ગયું હોય ને તો પાછું આવે. ગયા વળે છે વાણ, સમુદ્રમાં, વિદેશમાં ગયા હોય અને એ વાણ પણ ક્યારેક પાછા ફરે, પણ કાળ છે એ ક્યારેય પાછો નથી આવતો. જે ઘડી ગઈ તે ગઈ, જે પળ વીતી ગઈ તે વીતી. એક ગઈ પળ એટલે પતી ગયું, હવે આ પળ તો નહીં જ આવે. એટલી બધી અનિત્યતા કાળની, અનિયતપણો કાળનું આપ્યું છે. ઉત્તરાધીન સૂત્રની અંદર એટલા માટે ગૌતમને ભગવાન મહાવીર ફરમાવે છે કે તું એક પળનો પણ પરમાદ, કારણ કે જે પણ ગઈ જાગૃતિ વિનાની, જે પણ ગઈ વ્યર્થ પતી ગયો, અનંતમાં ઉમેરાઈ ગઈ, એની સાથે ભળી ગઈ. હવે એ પળ જોતી હોય તો આપણે અસ્વસ્થ હોઈએ, ઉંમર થઈ ગઈ હોય અને પછી બધું જોમે, આપણને એમ થાય ઓહો આવું આપણને પેલા મળ્યું હોત, ઘણો અફસોસ એમ થાય, આહા હું આ કરત ને, હું આ કરત ને. અને ઘણી વાર જીવ આમાં જ પડ્યો રહે છે. જે વીતી ગયું છે એનો મહિમા ગાયા કરે છે. જ્ઞાની કહે છે કે તું એમાંથી બહાર તો નીકળ, તું અત્યારે હાથમાં છે એને જોતો નથી. વર્તમાનમાં જે પળ, આવી જ મહામૂલ્યવાન પળ છે, જે વીતી ગઈ છે એ બીજા પળ છે, ચડિયાતી છે. અત્યારે એના ઉપયોગ તરફ અથવા વર્તમાનમાં એનો લક્ષ્ય જતો નથી. એ જ્યારે જ્યારે કંઈ ધર્મની વાત આવે, કંઈ કરવાની વાત આવે, કહું ત્યારે થતું હતું ને ત્યારે અમે આ કરતા હતા ને હવે આવું જો આવે તો ફરી કેવું થાય ને કેવું નહીં, બસ આમાં કાળ પાછો એને પ્રમાદની અંદર કાળ વ્યતીત થાય છે. જે રાત વીતી ગઈ તે પાછી અમારી નથી, જે જાય તે ઘડી તે ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. મનુષ્ય જન્મ એટલી દુર્લભતા જ્ઞાનીઓએ કીધી છે, 10 દ્રષ્ટાંતો આપીને કીધી છે. માનવ જન્મની દુર્લભતા 10 દ્રષ્ટાંતો આગમમાં આપ્યા છે. એક દ્રષ્ટાંત કયો પુનિતા? એટલે ધોસરું હોય ને, ધોસરું બળદ ઉપરનું, એ એકબીજા સાથે એના સાલ મેળવા હોય, એ છૂટા પડી જાય અને પછી એ લાકડું સમુદ્રમાં જાય, તો કે એ મહાસાગરમાંથી ક્યારેક ક્યારેક ભેગું થઈને પાછા ધોસરાના રૂપમાં ફિટ થઈને આવે એવી શક્યતા છે, પણ ફરીથી મનુષ્ય જન્મની નથી. બીજો કોઈ? હા, કે જગતભરના અનાજની અંદર બે ખાંડી રાઈના દાણા નાખ્યા હોય અને આંધળી ડોસી એને કીધું હોય તો રાઈ જુદી પાડી દે કદાચ. આટલા ધાન્ય ભંડારમાંથી રાઈના દાણા જુદા, આંધળી ડોસી પાડી દે જોઈ જોઈને, પણ મનુષ્ય જન્મ ફરી મળવો શાસ્ત્રકારો દુર્લભતા બતાવે છે. એમ કે છે કે રાત ગઈ તે ગઈ, અને આ વાત એટલી બધી મહત્વની છે કે જીવન પડે પડે જીવાય છે અને જ્ઞાનીઓ સમયે સમયે જીવે છે. આપણને ખ્યાલ નથી, જે જ્ઞાનીઓને નિરંતર આત્મસ્મરણ છે, જે કેવડીઓ, જે જ્ઞાનીઓ અપ્રમત્ત અવસ્થામાં 8મા ગુણસ્થાનક પછી પહોંચે છે, તો એ પ્રભુનું સ્મરણ ક્યારે કરતા હશે? તો કે ક્યારે નહીં કરતા હોય. એનો એવી એક પણ સમય કે પળ નથી કે જ્યારે એને પોતાના સ્વરૂપ સાથેનું અનુસંધાન નથી. જગત જગતની રીતે ચાલ્યા કરે છે, એ દેહથી વિરક્ત થઈ જાય છે. એને દેહાતીત દશા કૃપાળુ દેવે સમજાવી કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તો દેહાતીત દશા વર્તે છે તો દશા પાછી વર્તે છે, તો એ કઈ દશા? કોની દશા? જેની વર્તાય છે દશા એ કોની? આ તો દેહાતીત છે, તો એ દશા કોની? આત્માની. તો આત્મા કોનો? તો ત્યાં એ પોતે આપણે દેહ ને આત્મા બંને એક જીવના રૂપમાં સંયોગી અવસ્થામાં છીએ. અને આજે આપણી અવસ્થા પણ વર્તતી અવસ્થા છે, પણ કેવી છે? દેહાશ્રિત. દેહાશ્રિત આપણી અવસ્થા કેવી? દેહાશ્રિત. જીવન ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ, બધી જ પ્રવૃત્તિ દેહ આધારિત થાય. શરીરને લક્ષ્યમાં રાખીને જ સવારે ઉઠવાથી માંડી અને રાત્રે સુવા સુધીની બધી જ ક્રિયા પ્રક્રિયા પ્રવૃત્તિ સેના આધાર ઉપર થાય? આશ્રિત. હજુ આત્માનો લક્ષ ન હોય, જ્યારે આત્માનો લક્ષ બને ત્યારે ક્યારેક દેહને ભૂલીને એનું જે છે, હું મારું જરાક હવે જરા પ્રાર્થના કરી લઉં, ધ્યાન કરી લઉં, સ્મરણ કરી લઉં, ત્યારે આપણી ક્રિયા સ્વરૂપ આશ્રિત એટલે દેહાતીત. દેહાતીત પણ કર્યા વિના સ્વરૂપ આશ્રિત આપણો યોગ બની શકતો નથી. આપણે દેહને કાયમ રાખીને પછી આપણે સ્વરૂપની સાધના કરવી છે. આપણી ભૂલ ક્યાં થાય છે? કે જ્યારે સ્વરૂપ આશ્રિત થવું છે ત્યારે દેહાતીત થતા નથી. પેલા શું થવું જોઈએ? પેલા દેહાતીત થઈ જતો, શરીર ને શરીરનું આ છે ને તે છે બધું ભૂલી જાય, એ પર છે, એનાથી પેલા મોકળો થઈ જતો, શરીરથી મોકળો થઈ જાય. દેહાતીત થયા પછી દશા તો વર્તવાની જ છે, પણ એ દશા કોની હશે? આત્માની. આવી પળ જે કિંમતી છે, શું કહ્યું કૃપાળુ દેવે? કેટલી કિંમતી છે? એક પળ ચક્રવર્તી, સમસ્ત ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ મૂલ્યવાન છે. આ વિચાર કરો કે ચક્રવર્તી પણ તો દૂર રહ્યો, 5-25 લાખ ભેગા કરવામાં જ મનુષ્યની પળ ગઈ ને. હવે એ કહે છે કે એક પળ પણ સમસ્ત ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા કિંમતી છે. કૃપાળુ દેવ, આટલું જ વાક્ય મૂકી દીધું. પળનું મૂલ્ય આપ્યું, સમયની જાગૃતિ આપી, અપ્રમત અવસ્થાનું સ્વરૂપ સમજાવ્યું કે અપ્રમત અવસ્થા એટલે શું. એક પળ પણ ઉપયોગ વિના નહીં, કયા પત્રમાં કીધું છે, એક પળ પણ ઉપયોગ વિના ન ભરનાર, એવું 13મા ગુણસ્થાનકે વર્તતા તીર્થંકરનું સ્વરૂપ, અરે કેવડીનું સ્વરૂપ તીર્થંકરે કહ્યું છે. આટલું સરસ એક એકમાં આવે કે આ રીતે એનું જીવન કેવું, તો કે એનું એક એક પળ ઉપયોગથી જ ભરાય, ઉપયોગ વિનાની એની કોઈ ક્રિયા હોય નહીં. અને જ્યાં સુધી એ લક્ષ નથી ત્યાં સુધી બધી જ ક્રિયામાં ઉપયોગની કોઈ હાજરી હોય નહીં. સોનલબેન, બધું જ થાય ઉપયોગના વિના, ઉપયોગના અભાવે, ઉપયોગની ગેરહાજરીમાં. સરસ છે કે જે રાત વીતી ગઈ છે એ પાછી આવે, સમય તો જાય જ છે. આ નિરંતર કાળ પ્રવાહ કેટલો નિરંતર વહી રહ્યો છે, અને એ સમયે આ જીવને પોતાની સાધના કરવી છે. તો એ વાતની અંદર જેમ પેલો નટ છે એ દોરડા ઉપર કૂદે છે અને એને થાકી જાય છે ત્યારે ઇનામ મળતું નથી, તો એની માં કહે છે કે થોડોક સમય હવે બાકી છે, પ્રભાત થવા આવ્યું છે, 3 પ્રહર વીતી ગયા છે, જરાક તું થોડુંક બળ કર, સવારે પ્રભાત થઈ જશે અને તને રાજા પાસેથી ઇનામ મળશે. તો બહોત ગઈ થોડી રહી એવું એની માતાનું વાક્ય આવે છે કે હવે તું પ્રમાદ કરમાં, બહોત ગઈ થોડી રહી. એ સભામાં એક પેલો આવ્યો છે કે જે સાધુપણાથી ચલિત થયો છે, એની માએ કીધું કે મારે ખાતર 12 વર્ષ સંયમ મારે રહ્યો. પછી ગુરુએ કીધું કે મારા ખાતર 12 વર્ષ હજી ખેંચી કાઢ્યા, ખેંચી કાઢ્યા. પછી આચાર્ય એ કીધું કે આપણા ગચ્છની પ્રતિષ્ઠા રહી એટલા ઋતુ 12 વર્ષ પછી તને સંસારમાં જવાની. ઈ ઓલો અહીંયા આવ્યો તો નાચગાન જોવા, એને હવે ભાવ થઈ ગયો તો કે આચાર્ય અગરથી બધું કહી દીધું, હવે 12 વર્ષ પૂરા થવા આવશે, આપણે સંસારમાં જવું જ છે, આપણે આ સંન્યાસ જોઈતો. એને આ સાંભળ્યું, રાત વીતી ગઈ છે, બહોત ગઈ. અરે ભાઈ, જીવનના હવે આટલા 10 ખલાસ થઈ ગયા છે, બહુ થોડું આયુષ્ય બાકી છે. જેટલા વર્ષ જીવ્યા એટલા વર્ષ જીવવાની ખાતરી ખરી નથી. આમ સીધો હિસાબ થોડો, જેને કહે ને મોટી બુદ્ધિનો, તો ટૂંકો હિસાબ ને, હજી તો ઘણું, તારે જિંદગી ઘણી લાંબી છે, તારી સામે તો ઘણો ખાક કહેવાય, 25 વર્ષ, 30 વર્ષ, 15 વર્ષના છોકરાને કહેવાય, પણ 70 વર્ષની આસપાસ પહોંચ્યા હોય, 7 દાયકા પૂરા થાય, 6 દાયકા પૂરા થાય, 50 પછીની વાત, અધર સાઈડ ઓફ ધ એન્ડ, એ વિચાર કરે કે મારે આમ કરવું છે, પછી મારે આમ કરવું છે, આ ગાંડપણને આ પાગલપણને કંઈ કહેવાય. તારે કરવું છે, 50 વર્ષ વયા જાય, પૂરી જાય, હવે ભૂલી જાય બધું, હવે વાત પૂરી થઈ ગઈ, સંસારની વાતો જે હતી એને માટેનો કાળ એ સમાપ્ત થઈ ગયો. કેમ કે આયુષ્યની મર્યાદા, આ બધા જ જે કંઈ કહીએ ને, અર્થ આરોગ્ય શાસ્ત્રના જાણનારા એ પણ 100 વર્ષની બાંધી છે, તેથી વધારે નહીં, અને એ કોકને જ ભાગ્ય એને જ મળે છે. તો એની અંદર જેના 50 પૂરા થયા છે એને એટલું તો નક્કી કરવાનું કે હવે 50થી ઓછા જ છે, કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. પછી વિચારોનો પ્રવાહ બદલાય કે નહીં, દિશા બદલાય કે નહીં, પોતાના કૃતિની દિશા બદલાય. તો આ એક વાક્ય જો બેસી જાય કે બહોત ગઈ, નિરંતરતા, સાતત્ય, સ્થિરતા, જીવને ઉપયોગમાં સ્થિરતા નથી આવતી, ઉપયોગ તો ક્યારેક પકડાય છે પણ સ્થિર નથી થઈ શકતો. આલંબનો મળ્યા છે, સાધનો મળ્યા છે, બોધ મળ્યો છે, ઘણીવાર આપણી પાસે ઘણું છે, બધું જ હોવા છતાં મોટા મોટા ભલભલા જ્ઞાનીઓને પણ જોઈએ છીએ, સ્થિરતા નથી, એને સ્વરૂપ પ્રાપ્ત થયું પછી સ્થિરતા નથી. એ એટલી બધી પ્રવૃત્તિની દોડધામમાં છે, શું કામ કરવાની છે હવે, જેને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એને પૂર્ણતા સિવાય બીજું તો કંઈ કામ હોઈ શકે નહીં, છતાં પણ જે અટવાયા છે એનું કારણ સ્થિરતાનો અભાવ. પહેલામાં પહેલું કામ જો કરવાનું હોય, કોઈ પણ વસ્તુની પરમાર્થ તત્વની જાણકારી મળ્યા પછી પહેલું કામ કરવાનું હોય તો મને આત્માના ગુણો, આત્માના સ્વરૂપનો બોધ થયો, હવે હું વારંવાર એનું ચિંતન કરું, સ્થિરતા કરું, અને સ્થિરતા કરીશ એટલે મને એ બોધ મારો પરિણામ પામશે. આજે મારું કંઈ સ્થિરતા નથી. પેલો ઇંગ્લિશમાં કહે છે કે રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, જે પથ્થર ગબડતો હોય એને ક્યાંય લીલ સેવાળ એને મળે નહીં, એમ જે સતત ફરતો જ છે એને ક્યારે તત્વના પરિણામથી એ ભીનો થતો જ નથી, આર્દ્રતા આવતી જ નથી, એનું બધું તત્વજ્ઞાન શુષ્ક જ છે, કારણ કે એની ક્યાંય સ્થિરતા નથી. અને કૃપાળુ દેવે અપૂર્વ અવસરની અંદર સમ્યક દર્શન એ થયા પછી, દર્શન મોહ વ્યતીત થાય પછીનું પેલી કવે કહ્યું, પેલી ગાથા, અને એ મુખ્ય પણ ક્યાં સુધી, દેહ પર્યંત, અને એમાં વચમાં આવતા હોય તો પરિષદને, તો પણ આ સ્થિરતાનો ભંગ થવો. આ પેલી ગાથા, ગાથા ક્રમાંક 3 અપૂર્વ અવસર, દર્શન મોહ વ્યતીત થયા પછી. હવે દર્શન મોહ વ્યતીત થયો, ઉંમરને કારણે થયો, કે સંસાર ઉપર હવે વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, અનુભવથી પણ જીવનમાં કંઈક શીખાય તો ખરું ને કે આ બધું અસાર છે, આ જેટલી દોડધામ કરી અને જે લોકો કરી રહ્યા છે ભલે કરે, અજ્ઞાનવશ ભલે કરે, પણ આમાં કંઈ સાર, એ ભલે કદાચ એનું જ્ઞાનની તત્વજ્ઞાન નહીં પણ અનુભવથી તો આ છે ને, અનુભવ તો આ જ કહે છે ને, કે એમાં કંઈ વળે એમ છતાં પણ તત્વ ઉપર સ્થિરતા આવતી. એટલે એ જો તત્વ ઉપર વિચારણા સ્થિરતા થાય, એકાગ્રતા આવે, તો તત્વ સાથે લીનતા થાય. આ મન છે એની ચાર અવસ્થામાં જે કીધું, વિક્ષિપ્ત, યતાયાત, સંલિષ્ટ, એટલે એમાં જે લીનતા છે એ લીનતા સ્થિરતા વિના ન આવે, અને સ્થિરતાનો અભ્યાસ કરવો પડે. કંઈ એક જ વાર બેઠા અને સ્થિરતા આવી ગઈ નથી થતી, ને પતી ગયું ને બધું માંડી વાળે ને આવા બધા, તો એ અસ્થિર જ છે. હવે તો જીવનભર સુધી શ્વાસ છે તો એ શ્વાસ એ તત્વ ઉપર સ્થિર રહેવો જોઈએ, પ્રયત્ન કરીએ. અત્યાર સુધી બહાર જવાનો કેટલો બધો અભ્યાસ છે, બહાર જવાનો અભ્યાસ કેટલો બધો એ જ છે. ઉપયોગ જ કહેવાય, એમાં સ્થિરતા થાય એટલે બરોબર છે, ઉપયોગની સાધના. કૃપાળુ દેવે એને ઉપયોગની સાધના કીધી છે, ઉપયોગની સાધના. કેટલા પત્રમાં? 37માં. ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ સાધના. ઉપયોગ શેમાં છે? જાપ હોય તો જાપમાં છે, પૂજા કરીએ તો પૂજામાં છે, સામાયિક કરીએ તો સામાયિકમાં છે. પછી સાધન ગૌણ છે, કારણ કે જેમાં સ્થિરતા થાય એ સાધન કરવું, જેમાં સ્થિરતા ન થાય એ સાધન ગમે તેટલું મહાન હોય પણ મને ઉપકારી નથી. મને મંત્રથી જેટલી સ્થિરતા રહે એટલે મન બહાર બહિર્મુખ નથી રહેતું, અંતર્મુખતા મારી ચાલુ જ રહે છે. તો મને જાપથી રહે છે, કોઈ કે મને ભક્તિથી રહે છે, કોઈ કે મને આ સામાયિક વ્રતથી રહે, કોઈ કે મને સ્વાધ્યાયથી રહે, કોઈને વ્રતથી રહે, કોઈને યાત્રાથી રહે. હવે એને સાધનમાં પસંદગી કરવી તો શેની કરવી? જેમાં સ્થિરતા રહે. જો સ્થિરતા ના રહી ને આમ નહીં, ઓલા આમ સાધન કહેતા હતા ને ઓલાએ આમ કર્યું હતું ને અહીંયા આમ કરાવતા હતા, આ રખડી મરવાના ધંધા થાય. તને પરમાત્માની પૂજા કરવાની અંદર 3 કલાકની સ્થિરતા રહેતી હોય તો તારા માટે પૂજા એ શ્રેષ્ઠ યોગ છે, કારણ કે આત્માનું પરમ તત્વ સાથેનું જોડાણ જે કરાવે તે આપણું સાધન. એટલે કૃપાળુ દેવે શબ્દ સરસ મૂક્યો છે કે સૌ સાધન બંધન થયા, સત સાધન જાણ્યો નહીં ત્યાં બંધન શું છે. સત સાધન એટલે જે સતની સાથે જોડે, પરથી તોડે અને સતની સાથે જોડે, સતને પ્રગટાવે, સતમાં સ્થિર રખાવે. આ સાધન તો તું સમજો નહીં અને સાધનના લેખા લઈને બેઠો અને પાછો એવો ઓલાએ શું કરાવ્યું, આને શું કર્યું, આ શું કહેતા હતા, એને કહ્યું યોગ અનંત છે, આત્મા પ્રાપ્ત કરવા માટે અનંતા સિદ્ધ પુરુષો દરેક કઈ ને કઈ વિશિષ્ટ યોગથી જ ગયા છે. હવે તો બધાના ચાળા પાડવા જઈશ તો ક્યાં જઈશ. જીવન પોતાનું સ્વતંત્ર છે અસ્તિત્વ, દરેક વ્યક્તિ એક વિશિષ્ટ તત્વ છે અને અદ્વિતીય છે, એના જેવો બીજો કોઈ નથી. ભલે બધા દ્રવ્યો છે, સમાન છે, છતાં પ્રત્યેકની એની ભૂમિકા વિશિષ્ટ છે. એ સમજવા માટે આ સમજાય નહીં, દ્રવ્ય સમાન જ સમજાય. બરોબર છે કે ચૈતન્ય દ્રવ્યની અંદર ગુણની અપેક્ષાએ, સત્તાની અપેક્ષાએ તમે શું ભેદ કરશો? કંઈ નહીં કરો. પણ ભેદ કરવા માટે કીધું જ્ઞાનીઓએ કે પાંચ સમવાય. આ પાંચ સમવાયમાં શું આવ્યું? એક પોતાનું સ્વતંત્ર દ્રવ્યમાં સ્વભાવ, એ ભવી છે, અભવી છે, દૂરભવી છે, નિકટ ભવી છે, આસન ભવી છે, સમીપ મુક્તિગામી છે, એમાંય ફેરફાર છે, એમાંય તારતમ્ય થાય. ભવી હોવા છતાંય એ બહુ દુષ્ભવી છે, દુર્ભવી છે, અભવી નહીં દુર્ભવી, ઘણો લાંબો કાળ છે. પછી એનું આવ્યું તો કે નિયતિ. એની નિયતિ શું સર્જાય છે? એ આખી વિશ્વની વ્યવસ્થામાં એનું એક નિશ્ચિત સ્થાન થઈ ગયું છે જે આપણા જ્ઞાનનો વિષય. પછી ભવિતવ્યતા, એની તથારૂપ યોગ્યતા, એને તથારૂપ યોગ મળે પણ યોગ્યતા નથી, તથારૂપ યોગ મળે પણ તથારૂપ યોગ્યતા નથી, એવી ભવિતવ્યતા એ જીવે પોતે કેળવવી પડે. એટલે આપણે કહ્યું કે શું કરવું? દોષની નિંદા ગ્રહ, ગુણની અનુમોદના અને ચાર શરણ. એટલે અહમ ભાવ હંમેશા દબાતો રહે, અહમને ક્યાંય આગળ વધવા ન દે, જાણે અજાણે પોતાનો અહમ જોર ન પકડે. આ એને માટે ભવિતવ્યતા કરવા માટેના આ ત્રણ કારણો કીધા. પછી કહ્યું કાળ લબ્ધિ. કાળ લબ્ધિ સાધના જીવનમાં આત્મામાં કેટલી પાકે છે, આ ભાવમાં આટલી બધી કરી અને કહે કે મેં આખું જિંદગીમાં કોઈ દી મોઢું ખુલ્લું નથી રાખ્યું, પણ આત્મા ઉપરનો સંસ્કાર જરાય ન હોય તો, ઉપયોગ વિનાની સાધના હોય તો પરિપક્વતા શરીરની કૃશ થઈ ગયો તપ કરી કરીને. યશો દેવચંદ્રજી મહારાજે કહ્યું દુર્બળ દેહને માસ ઉપવાસી, આવા છ છ મહિનાના ઉપવાસ હોય લાંઘણ કરે તો કે મરીને નરકમાં જાય પણ મુક્તિ પામે નહીં, ચાર ગતિમાં રડવડે. આ દેવચંદ્રજીએ એની સજ્જાઈ કરી છે સંકેતની, એમાં બોલ આપ્યા છે. તો એની અંદર પરિપક્વતા કોની થવી જોઈએ? આત્માની. જે સાધન છે એટલે એમાં કાળ લબ્ધિ, જલ્દી કાળ પાકે રહે, આ ફળ પાકવું જોઈએ, મુક્તિનું ફળ પાકવું જોઈએ. અહીંયા તો ખાતર ને પાણી ને પવન ને બધું મળ્યા કરે છે પણ બીજ અંકુરિત થતું, બોધવીજ જાગતું, હવે બોધવીજ જાગતું નથી અને આ મૂરખ એમ સમજે છે કે હું આટલું બધું કરું છું. કાળ લબ્ધિ અને છેલ્લે પૂર્વકર્મ. પૂર્વકર્મ બધાનું સમાન હોય? ગમે તેવા ગમે તેટલા જીવો હોય પણ સાહેબ અનંત કર્મ છે, કોક તો બે તો હરખા હશે ને? સંભવિત નથી, નથી ને, કેમ કે કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. માટે કોઈ બે જીવ એને પર્યાય અવસ્થામાં એકત્વ કદી સંભવી શકે નહીં. આ એક વિશેષતા રહસ્ય છે ધર્મ. અને પછી પુરુષાર્થ. હવે પુરુષાર્થ કરવાની અંદર એકનો પુરુષાર્થ બીજાનો પુરુષાર્થ, એ પુરુષાર્થમાં તરતમ્યતા બે જ વ્યક્તિએ સામાયિક કરી છે. પુરુષાર્થ સરસ છે, બેનો બેએ સામાયિક કરી, એક સરખો એક સમાન, બે પૂજા કરી, બે સ્વાધ્યાય કર્યો, બે ભક્તિ કરી, છતાં તારતમ્યતાનો ફેર. કેમ કે કેની કઈ ભાવધારા? પુરુષાર્થની, ઉપયોગની ધારા સમાન ન, એવા કોઈ થર્મામીટર આવતા નથી કે માપી શકીએ કે ભાઈ આની બરોબર, કેમાં કેટલું કસાઈનું પરિણામ હતું, કેમાં કેટલું ઉપયોગનું પ્રમાણ હતું, કેમાં કેટલી સાવધાની હતી, કેમાં કેટલી સતર્કતા હતી, કોને ખબર છે? આ પાંચ સમવાય બતાવ્યા કે જુઓ પ્રત્યેક જીવ જુદો છે, એના સમવાય જુદા છે, એટલે એને પોતાના સમવાયને અનુકૂળ જ એને સાધના પદ્ધતિ પ્રાપ્ત થવી જોઈએ. અને એટલા જ માટે સાધુમાં પણ, નિર્ગ્રંથ મુનિમાં પણ, આ બધા જ નિર્ગ્રંથો સમાન છે, બધા દિગંબર છે, છતાં કહ્યું કે જિન કલ્પી મુનિ, દરેક પોતાના ગુરુથી જુદા પડી જાય અને પડવા જ જોઈએ. ગુરુનું પૂંછડું પકડીને બેહે ને એ ગુરુ મોક્ષે ન જાય અને શિષ્ય ન જાય, ચેલો ન જાય, કારણ કે બંને ખોટા બંધનથી જોડાયેલા છે. એ બધા સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતા એની છે. એટલે જિન કલ્પી મુનિની કલ્પના છે કે અરણ્યવાસ છે, એકાકી છે અને એનો નિવાસ સમૂહની અંદર નથી. એ અપૂર્વ અવસરની એકાકી વિચારતો મળી સ્મશાન, અદભુત સ્થિતિ મૂકી છે. કૃપાળુ દેવે ક્યાંય કોઈને કઈ એમ કે ખારું લાગે, ખરાબ લાગે, આ મતવાળાને ગમે ને આ મત, એ બધું તો આપણા ઉપર મૂક્યું જ બધું. અજ્ઞાનીઓના બધા ઝઘડા છે કે ભગવાન આમ કહેતા, ભગવાને આત્મા સિવાય કાંઈ બીજી વાત કરી નથી. જેનાથી આત્મા પમાય એ માન્ય છે અને જેનાથી ન પમાય એ ગમે તેવું શ્રેષ્ઠ હોય તમને માન્ય નથી. ભલે આ આચાર્ય હતા, આ જે આચાર્ય, આચાર્યના ઘરે આપણે કાંઈ કામ નથી. કેવળ આત્મા, આત્મા અને આત્મા જ. હાથ નોંધની અંદર આવે છે આત્મા, કેવળ આત્મા, શુદ્ધ આત્મા, પછી આમ ભાત એકાંતે આત્મા, આત્મા જો, આ સિવાય કાંઈ નહીં. એટલું બધું પરિણામ શુદ્ધ કરાવે છે. જે રાત વીતી ગઈ તે પાછી આવવાની.
અમારે અધર્મ અર્થ કરવો, અમે અધર્મ, અમે જે કઈ આચરીએ છીએ એ અધર્મ છે પહેલી વાત થઈ ગઈ, અને આચરતા હોય તો અધર્મ જ અમે ગમા નથી આચર્યું. અધર્મ સમજાય ને તો ધર્મ સમજાય.
પણ તમે કીધું ધર્મ તો સમજાય છે,
એ ધર્મ પણ અધર્મ છે ને હકીકતે અધર્મ એટલે શું? અમે શું આચરીએ છીએ કે જે અધર્મ કહેવાય,
જેમાં આત્મા ભૂલે
ભલે એટલા પૂરતું આમ નેટ આપણે
ના, પણ બરોબર છે, મારું સમર્થન. જેમ તમને એક પ્રકાર, તમને એક પ્રકારનો સંદેહ ઉગ્યો એને સમાધાન ઉગ્યું, સરસ છે. વાત એ જ કે અહીંયા ધર્મ કઈ અપેક્ષાએ ગણવો, વ્યવહાર, વિધિ, ક્રિયા એના અપેક્ષાએ ધર્મની વાત છે નહીં, આત્મા અપેક્ષાએ.
આત્મા જેમાં સંમત થઈ તે ધર્મ,
આત્મા જેમાં જોડાયેલો છે, ઉપયોગની જે ક્રિયા, ઉપયોગ સહિતની જે વાત છે એ ધર્મ, અને ઉપયોગ રહિત જે છે તે, જે આત્મ આશ્રિત છે તે ધર્મ, જે દેહ આશ્રિત છે તે અધર્મ. તો જેટલા જેટલા ક્રિયા, કાંડ, વિધિ, વિધાન, અનુષ્ઠાન, અધિષ્ઠાન આ બધા દેહ આશ્રિત કર્યા, દેહાધ્યાસથી કર્યા, દેહ ભાવથી કર્યા, દેહાભિમાન સાથે કર્યા, અથવા જેમાંથી દેહાભિમાન પ્રગટે એવા કર્યા, આ બધા અધર્મના પ્રકાર છે. આત્માનો ધર્મ આત્મામાં છે, કહ્યું સર્જુને, આત્માનો ધર્મ આત્મામાં છે. આ આત્મા જેનાથી જાગૃત થાય, આત્મા જેનાથી ઉપયોગ સંપન્ન બને, આત્મા જેનાથી સ્થિર થાય, લીન થાય સ્વરૂપમાં, આ બધા ધર્મના પ્રકારો છે. એક 343ની અંદરનું વાક્ય છે કે જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આજ વિતના મૃત મૂક્યું નથી,
અન્ય ભાવ
છે ને,
અન્ય ભાવ ને આત્મ,
હા અન્ય ભાવ ને આત્મભાવ એ જુદો. બરાબર. 403 પત્ર છે. એટલું સરસ રીતે આ જે તમે પ્રશ્ન પૂછ્યો છે એના ઉત્તરમાં વિચાર સાહેબ, જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. ફરીથી, જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. કૃપાળુ દેવની શૈલી છો, એ પ્રકાર અન્ય રૂપ છે પણ ધર્મરૂપ નથી. હવે એને અધર્મ શબ્દ અહીંયા વાપરો, આત્માની આત્માકારતા છે કે તો એની લીનતા છે આખી. અત્યારે તો આ જેનાથી પામવું છે તો એ અહીંયા કે છે અધર્મ આચરનારાઓનો સમય, જો અન્ય ભાવ પામ્યા તો એટલો સમય વ્યર્થ થઈ ગયો. અહીંયા અધર્મની અંદર તમે દુરાચાર એ પ્રકારે કરો તો આપણને એમ થાય કે ઓહો, પણ અહીંયા તો જો આપણે ભક્તિ સ્વાધ્યાય ધર્મના સાધન કર્યા અને આત્મભાવ ન પામ્યા તો એ ધર્મરૂપ નથી. કે ગયો પતી ગયું, કાળ ગયો, તે ભલે ભલે સ્તુતિ કરી આ કર્યું, પ્રતિક્રમણ કર્યું, પણ તું એમાં કઈ પામ્યો, આત્મભાવ તારો બલિષ્ઠ થયો, લીન થયો. એટલી બધી સૂક્ષ્મ સમજ આ આગમ પુરુષોએ કેવી રીતે આપી છે આપણને. અને એટલા જ માટે કહ્યું છે કે જો ધર્મના તો સૂત્રો જ હોય, વિચારણા આપણી હોય, ધર્મના તો સૂત્રો જ હોય, વિચારણા પોતાની જોઈએ. અને આપણે વિચારવું જોઈએ, આપણા વતી વિચાર કોણ કરશે, કોણ કરશે? અને આપણે જો વિચાર ન કરીએ તો આત્માની આત્મા ક્રિયાત્મક થાય, એક્ટિવેટ કરવો, જેને આપણે કહીએ ને ફોન ને બધું ઈમાનસોનો વિષય છે, એ આત્માને એક્ટિવેટ કરવો, તેનું પહેલું સ્વરૂપ શું? એ વિચાર એ છે. આત્માનું પહેલું સ્વરૂપ આ આત્મા છે કે નહીં, આ જળ અને આ જીવ આ બે ની અંદર પહેલું તું કા વિચારી શકે, બીજો વિચારી નહીં શકે. એટલે કહ્યું બોધ થાય, દર્શન થાય, જ્ઞાન થાય, એટલે કહ્યું ચૈતન્ય એ જીવનું મુખ્ય લક્ષણ છે. ચૈતન્ય જેમાં દર્શન ને જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ છે, એ વિચાર એને તરત જ વિચાર આવે કે હિત છે, અહિત છે, આ ગમે છે, આ નથી ગમતું, આ પ્રીતિ અપ્રીતિ વગેરે વગેરે વગેરે. વિચાર એની પ્રાપ્ત, વિવેક પછી ધર્મ આવે, પણ પેલો વિચાર એ વિચારે છે. પશુ પણ વિચારે છે, નાનું જંતુ પણ વિચારે છે, પણ એનો વિચારની મર્યાદા એના પૂરતી.
એનો
એટલે ઘણી વાર ઘણા કે ને કે વિચાર તો અમે ઘણો કરીએ છીએ, એ આવા વિચારો, એ વિચારોનો વમળ છે. જ્યારે આપણે વિચારની વાત કરીએ છીએ ત્યારે વિચાર યોગ, અને વિચાર યોગ એ સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કરવાથી પ્રગટે છે. જેવું યથાર્થ ગ્રહણ સત્પુરુષના વચનનું, એટલે બાકીના બધા જે કીધા ને એ બધા દૂર થઈ ગયા અને એક લક્ષી થયા, આત્મલક્ષી થયા. ત્યાં એને શું વિચારણા કૃપાળુ દેવે શબ્દ મળ્યો, કેમ કે આ પ્રભુએ એક ને એક શબ્દો છે, ગુરુના શું ગુરુ, ધર્મનો શું ધર્મ, એમાં શું વિચાર, અને એ સુવિચારની તાકાત કેટલી, જ્યાં પ્રગટે સુવિચારણા, અને સુવિચારણા વિનાના બધા વિચારો હોય તો પણ નિજ જ્ઞાન ક્યારે કોઈ કાળે પ્રગટે, સુવિચારણા. અને સુવિચારણા એ પોતાની પાત્રતા અને સદગુરુનો બોધ, એવો જ્યારે જોગ થયો, દશા અને સદગુરુનો જોગ સુહાર, બસ ત્યારે સુવિચારણા પ્રગટે. આજે આપણને વિચારતો છે બધા જંતુને વિચાર છે, અને કીધું એમ એવા અનંત પ્રકારના વિચાર સાયમલ્ટેનિયસ ચાલે છે, પણ શું વિચારના હજુ પ્રગટી નથી એ વાત. અને છેલ્લે આ 119 પૂર્વી બેન,
જેટલા જે રીતના કર્મ લઈને આવ્યા છે એમાં કઈ વધારો ઘટાડો થતો નથી,
કોઈ તો એવા હોય છે કે આટલું સારી ગતિની બધું મળેલું હોય પણ એવા કર્મો કરે કે જે મૂળ રકમ છે જે મળેલું હતું એ પણ ગુમાવી દેશે, નુકસાન કર્મ આપણી ગતિ.
પેલા તો વેપારી નું ઉદાહરણ આપ્યું, વેપારી નું ઉદાહરણ બહુ સાદું સમજાયું કે મૂડી લઈને વેપાર થાય તો એક તો મૂડીમાં નફો કરે, જેટલા લઈ ગયો તો એમાં ઉમેરો કરી નાખે, બીજો એટલી ને એટલી જાળવી રાખે અને ત્રીજો એ મૂડીને એમ. આ જીવ કઈ મૂડી લઈને આવ્યો છે? ભગવાન મહાવીરની જ્ઞાતા કથાઓમાં આવે છે કે આ જીવ આ ઉદાહરણમાંથી આવ્યું છે કે આ જીવ માનવ દેહની મૂડી લઈને આવ્યો, માનવ દેહની. આ માનવ દેહની મૂડીનો નફો શું? મોક્ષ. માનવ દેહ છે, બાકીના બધા દેહમાં બધા વેપાર થાય છે, કુટુંબ કબીલા સંસાર વિષય સુખ આ બધું બીજા દેહમાં શક્ય વધારે છે, માનવ દેહ કરતા વધારે છે. સમજાય છે કે નથી સમજાતું? ચંચળતા વાંદરાની વધારે કે આપણી? લુચ્ચાઈ શિયાળની વધારે કે આપણી? હે, શિયાળ. ઝેર નાગનું વધારે કે આપણું? એક એક ને લેતા જાઓ, ચિત્તો ઝડપ કેની વધારે, વજન કેનું વધારે, ઊંચાઈ કેની વધારે, કંઠ કેનો વધારે, એક એક બાબતમાં આ જીવ માનવ સિવાયની બીજી પર્યાયને પહોંચી શકશે નહીં. જો એક જ વાત લઈએ તો કોઈ કાળે શક્ય નથી. ચતુરાય કાગડાની વધારે કે આપણી? કોઈ દિવસ કોઈ કાગડો કોઈ શિકારીના હાથે અણાતો? કેટલી ચતુરાઈ! દરેક બાબતમાં અન્ય પર્યાય ચડિયાતી જ છે. વિષય સુખ ભૂંડનું વધારે કે ચક્રવર્તીનું વધારે? કૃપાળો દેવાઈ પૂછો, ભૂંડનું વધારે. ચક્રવર્તી કરતા પણ ભૂંડ ભૂંડની એ વિષય સુખ એટલું માલી શકે, ચક્રવર્તી ત્યાં પાછો પડે. છતાં પણ જે મનુષ્ય જન્મની વિશેષતા છે, ચક્રવર્તી સંયમ ધારણ કરી શકે, ભૂંડ ન કરી શકે, દેવ ન કરી શકે. દેવ મોટો કે માનવ મોટો? પ્રશ્ન કર્યો છે. અને એવું સરસ મજાનું ઉદાહરણ આવ્યું છે. દશાણ ભદ્ર નામનો રાજાનું, તેણે ભગવાન મહાવીરનું સ્વાગત કરવા માટે પોતાના રાજના ભંડારો બધા ખોલી દીધા, એટલી એટલી એની વ્યવસ્થા ચારે બાજુ. તો દેવને એમ થયું કે આપણું તો નાક કપાઈ જાય, એટલે દેવોએ કુબેરને વિનંતી કરી અને કુબેરે કીધું કે આપણા ભંડાર ખોલે, આ હાથી ઉતારે તો ઐરાવત ઉતારે, આ એક ઘોડો મૂકે તો લોક દિવ્ય પાંખવાળો ઘોડો મૂકે. હવે આમાં રાજાનો પ્રધાન કે સાહેબ આપણું ગજું નહીં, આપણે સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં દેવની બરોબરી કરી શકીશું નહીં, ભગવાન મહાવીરના સ્વાગતમાં તો એ જ ચડિયાતા રહેશે, આપણે તો હંમેશા નીચા જ રહેશું, આપણી પાસે કાંઈ એવું નહીં. કાંઈ વાંધો નહીં, ભગવાન મહાવીર આવ્યા સભાની અંદર, દેવોએ પોતાના વૈભવથીનો સ્વાગત કર્યું. દશાણ ભદ્રએ કીધું કે હું સંયમનો સ્વીકાર કરું છું, લે ઇન્દ્રને કહેવાવ. કોણ મોટો? અને ભગવાનનો સ્વાગત, ભગવાનની પૂજા, ભગવાનની વંદના, એને કીધું હું સંયમનો સ્વીકાર કરું, પ્રભુ આપના ધર્મનો સ્વીકાર કરું છું, હું સ્વાગત કરું પણ તમારા ધર્મનો સ્વીકાર ન કરી શકું. દેવ કહે, ઇન્દ્ર કે કયો તો અમારા મુગટ તમારા ચરણે ધરી દઈએ, પણ એથી આગળ અમે પછખાણ માટે હાથ જોડી શકીએ? આ દેવલોક અને માનવ સિદ્ધ થઈ શકે એક જ ભવમાં, એટલે બે ભવનું આયુષ્ય પણ બાંધતો, કેમ કે પ્રત્યેક ભવની અંદર એની પાસે આવી વ્યવસ્થા છે. એટલે કહે છે કે માનવ તનની જે મૂડી છે, આ મૂડી તો અદ્ભુત છે. આ મૂડી લઈને જીવ આવ્યો, હવે આમ ને આમ માનવની પર્યાય રહીએ એટલું ખરું? તો આ કહે છે કે ભલે નફો ન થાય, માનવ માનવ રહીએ. પણ માનવ માંથી પાછો આ સુગતિમાં છે એ સુગતિમાંથી દુર્ગતિમાં જાય એવા કર્મ, એવા ભાવ, એવી વર્તના જો આ જીવ કરે તો ત્રીજો જે કહે છે કે મૂળ રકમ પણ. આવો ધર્મ મળ્યો છે વિતરાગનો, બધાને મળ્યો છે વિતરાગનો ધર્મ. એટલો સાર્વજનિક છે, એટલો સાર્વદેશિક છે, ધર્મ કોઈના બાપનો નથી. કૃપાળુદેવે ઉપદેશ છાયામાં લખ્યું છે, મહાસાગર જેમ કોઈના બાપનો નથી એમ ધર્મ કોઈના બાપનો નથી. ધર્મ તો જે ધારણ કરે તેનો ધર્મ, આચરે તેનો ધર્મ. મારે એની તલવાર, જેની લાઠી એની ભેંસ, એમ જે વર્તના કરે એનો ધર્મ. આવો ધર્મ સમાન બધા મનુષ્યને મળ્યો છે, પરમાત્માનો ધર્મ, વિતરાગનો ધર્મ. અને એ ધર્મ એને મહાત્મા, હવે એને શું કરવું છે? આ માનવ મૂડીથી ધર્મનો વેપાર કરવો છે કે નહીં? તો માનવની મૂડીથી એને વેપાર કયો કરવાનો છે? નફો કર. એટલે કદાચ મુક્તિ ન મળે તો પણ પંદર ભવે મળે. કેટલું સરસ ગણિત આપ્યું છે કે ન મળે પણ એટલી ખાતરીથી જઈશ કે પંદર ભવે મળશે. પંદર ભવે નહીં મળે, અર્ધ પૂતગલ પરાવર્તનમાં મળશે. એ ખાતરી અહીંયા જોઈએ કે અત્યારે સંકિત થયું હોય તો સાહેબ આવતા ભવની મને કઈ ખબર નથી, શું થશે, શું ગતિ, શું સ્થિતિ, કઈ ગતિ ખબર નથી. પણ સંકિત થાય તો અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે હું સંસારમાં રહીશ એવો ભાઈબંધ ગોતી લીધો છે કે જેને કીધું છે કે હવે તને મૂકીશ, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચાડીશ. આ વિતરાગનો ધર્મ સમ્યક દર્શનનો વેપાર છે, સંકિતનો વેપાર છે. શ્રાવક તરીકે, મુમુક્ષુ તરીકે કરવા યોગ્ય બસ તું પોતાને ઓળખી લે. જતા પહેલા તું પોતાને ઓળખી લે. નો ધાઈ સેલ્ફ, તું તને ઓળખ, એવો ધર્મ છે. ધર્મ વિશે આમ સમજ. અને છેલ્લી ગાથા 121 હસબે. ધર્મ નું સ્વરૂપ બતાવ્યું છે. શું કહ્યું સાહેબ? આત્મ સાક્ષી સાક્ષી કોને કહેવાય? ના પેલા હાજર તો હોવો જોઈએ ને, હાજર હોવો જોઈએ. મેં કોઈ પણ ધર્મની ક્રિયા કરી એમાં આત્મા હાજર નથી. એટલે કે છે આત્મા આત્માને જાણે છે, એને ખ્યાલ આવે છે. આત્માને બીજા કોઈ ન જાણી શકે, પોતે જાણી શકે. અગમ્ય છે પણ જ્યારે જાણે ત્યારે કોણ જાણે? પોતે જાણે, પોતાથી ગમ્ય છે. હા, અભાન છે બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન અવસ્થામાં છે ત્યાં સુધી. પણ જાણે ભાનમાં આવે તો પોતે પોતાને જાણ્યા વિના. એટલે કૃપાળુદેવે કીધું કે પોતાને પોતાથી ગુપ્ત રહેવું શી રીતે સંભવે? આ સહજ મોક્ષમાં કીધું કે મોક્ષ સહજ છે, કારણ કે એક આ જીવ વિચાર કરે તો સહજ મોક્ષ છે, અને નહીં તો અનંત કાળે પણ નથી, અનંત ઉપાયે પણ નથી. તો કોને સમજવાનું છે? પોતે. કોને સમજવાનું છે? પોતાને. કેમ કે આત્મા આત્માને જાણે છે. એટલે ધર્મથી હવે જાણવું છે તો ધર્મ કેવી રીતે કરવો? આત્માને સાક્ષી રાખીને કરવો. ઘણી વાર આપણે જગતને શિખામણ દઈએ, બોલીએ, આપણો અભિપ્રાય આપીએ ત્યારે હું તો પરમાત્માની સાક્ષી, આ વાત આ સાચી છે, એ બરોબર છે. પણ તું જ્યારે ધર્મ આચરસ ત્યારે આત્માની સાક્ષી રાખશ.
લોક સાક્ષી
એટલે ઓલું તો લોક સાક્ષીનો લોક વ્યવહારની અંદર આ શબ્દ પ્રયોગ છે કે હું ભગવાનની સાક્ષીએ કહું છું કે હું આમ જ કર્યું હતું, મેં આ લીધું નહોતું, મેં આ કંઈ કર્યું નહોતું. ધર્મની બાબતમાં કહે કે હું આત્માની સાક્ષી એ ધર્મ કહેવાય. એવો ધર્મ આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક આ પોતાપણું આત્મા જેનાથી આત્મા શાંતિ પામે, જેનાથી આત્માના પરિણામ સ્વસ્થ થાય, જેનાથી સમાધિ અવસ્થા આવે, આ ધર્મ.
એમાં લગભગ આત્મા માયા કરતો હોય, એમાં માયા
સુખ એ આત્માનું સુખ જેનાથી પ્રગટે પ્રાપ્ત થાય એમાં વિલીન થાય. બહુ સરસ આ બધી આગમની ગાથાઓ છે અને આગમની ગાથાઓની અંદર આ બધા નિર્દેશક સૂત્રો છે. એટલે કદાચ આ સમણ સૂત્ર લાગે કે કોઈ મોટું બહુ વ્યાખ્યાન છે, બહુ વિવરણ છે, એવું અહીંયા કંઈ નથી. એના ઉપર વિવરણ અનેક જ્ઞાનીઓ કરી શકે, ઉપદેશથી થાય, લેખનથી થાય, થઈ શકે, પણ આગમની અંદર ભગવાને તો એમની દિવ્ય ધ્વનિમાં આ સૂત્રો આપ્યા છે અને એક એક સૂત્રોને ગણધરોએ ગૂંથી ગૂંથીને સરસ રીતે આગમની રચના કરી છે. એવું ઉત્કૃષ્ટ બનાવ્યું છે કે આ સૂત્રો સૂત્ર રૂપે કાયમ છે અને કાળે કાળે એની વ્યવસ્થા, એની વિચારણા, એના વિવરણ જેવા કરવા હોય તમને, જે કાળે જે ભાષા તમને ગમતી હોય, જે કાળે જેવા ગ્રંથોની રચના ગમતી હોય, કોઈ કાળે એવું છે કે બધું કવિતામાં જ કહેવાય, કોઈ કાળે એવું છે કે બધું નાટકમાં જ કહેવાય, ભલે કહેવાય, જે કહેવાય, સૂત્ર આવે છે. ધર્મનું સૂત્ર ક્યારે બદલશે નહીં. શ્રમણ સૂક્તમ આ શ્રમણ ધર્મના સૂત્રો છે. હવે તમે વિચારો, જેમ ફાવે એમ વિચારો. કવિતાના રૂપમાં વિચારવું તો કવિતા બનાવો, નાટકના રૂપમાં વિચારવું હોય તો નાટક બનાવો, નવલકથાના રૂપમાં કેવું હોય તો નવલકથા બનાવો. ઉપમિતિ, ભવંચ, પ્રપંચ કથા, ત્રણ ત્રણ ભાગની નવલકથા છે. કોઈ મહાત્માને એમ થયું કે આ કર્મ સિદ્ધાંત આખો આપણે કથા વાર્તાના રૂપમાં મૂકી દે, વાર્તાના રૂપમાં નવકાર મંત્રને વાર્તાના રૂપમાં નવપદની ઉપાસના મૈણા અને શ્રીપાળના કથનમાં મૂકી. કોઈએ ભવ ભવાંતરની વાત, જે હરિભદ્ર સુરીની 24 કથા એ જે છે એના રૂપમાં મૂકી. આવી આયલા કરે, સ્વરૂપ બદલાય, સૂત્ર એ નહીં. આ સૂત્ર અત્યારે આપણે અત્યારે જે ગ્રંથની આરાધના કરીએ છીએ, આઠ દસ સૂત્રો રોજ આપણે વિચારીએ, પણ આ સૂત્રમાંથી જેટલું વિચારણા આપણી થાય એમાંથી તત્વની પ્રાપ્તિ થાય. એટલે મેં કહ્યું કે આપણે જ્યારે વિચારીએ ત્યારે ગાથા ગમે તે હોય, એના શબ્દ ગમે તે હોય, એની ઉપમા ગમે તે હોય, એનું દ્રષ્ટાંત ગમે તે હોય, એ કાળક્રમે હોય છે, એના ઉપર ટીકા ટીપણ બહુ નહીં કરીએ આપણે, પરંતુ એનું તત્વ શું કહેવા માગે છે તે તત્વ જો પચી જાય તો વિતરાગના તત્વો, તત્વ એ જ ધર્મ છે, એ આપણે વિશેષાશું. વિશેષ મસ્કત પ્રવાસની અંદર જે સ્વાધ્યાયનો ક્રમ ત્યાં થયો હતો, આત્મસિદ્ધિ ઉપરના 7 સૂત્રી આત્મસિદ્ધિનો અભ્યાસનો એ વિષય ઉપર થયા હતા. મસ્કતથી એની કેસેટો આવી છે અને બધાને માગણી કરી હતી, હવે કોને દેવી ને કોને નહીં એટલે બધાને પ્રભાવના છે. કૌશિકભાઈ પાસેથી કુટુંબ દીઠ 1 લેવાની છે, એટલે વ્યવસ્થા તમે જરા ગોઠવી લેજો.